તારીખ 16/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 5 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171.
મૂલ્યાંકન થયા પછી ભાવના આપોઆપ છે, કૃત્રિમતા નહીં કરવી પડે. ભાવના જેની થઈ એનું દર્શન મળે, એનું જ્ઞાન નિર્મળ થાય, પોતાના પરમાત્માને એની પ્રત્યક્ષતાને અવલોકનમાં ન જોઈ શકે એ ન બને. નહીંતર અવલોકન કરે પણ પ્રત્યક્ષતા ન દેખાય, પ્રત્યક્ષ વસ્તુ છતી હોવા છતાં અણછતી રહી જાય. મૂલ્યાંકનમાં છે એ મૂલ્યાંકન વિચાર દશામાં થાય છે, સમજણમાં થાય છે, અધ્યાયમાં થાય છે. ખરો વિચાર તો પામી એટલા માટે કીધું છે. વિચારમાં મૂલ્યાંકન થાય છે, ત્યાંથી બધી લાઈન શરૂ થાય છે અને પામી જાય છે. માટે કર વિચાર તો પામ એમ કહી દીધું. વચ્ચેના સ્ટેજ ત્યાં પદ છે એટલે ન લઈ શકાય. હું પહેલું છેલ્લું સ્ટેજ લઈ લીધું કે કર વિચાર તો પામ. મૂળ તો શું થશે કે આપણા મુખ સમાજમાં સ્વાધ્યાયનો મુખ્ય પ્રકાર રહ્યો એટલે પછી પાયમાને એને જોયું કે કરો વિચાર તો પામ. તો વિચાર તો ઘણા કર્યા, અમે તો પાયમા નહીં. વિચાર કર્યા મૂલ્યાંકન ક્યાં કર્યું છે? અને જૂનું મૂલ્ય ગયું નથી એની તો આ પરિસ્થિતિ છે. જે સામાજિક પરિસ્થિતિમાં ધારણ કરો, ધાર્મિક દારિદ્ર્ય છે એનું શું કારણ? કે વિચારમાં જે ચીજનું મૂલ્ય કરવું જોઈએ એનું મૂલ્ય નથી કર્યું. માટે એ વિચાર કર્યો નહીં કરવા જેવો કર્યો છે, નહીં કર્યા બરાબર નો કર્યો છે. માને છે કે મેં વિચાર ઘણો કર્યો છે પણ હું પામતો નથી, માટે હવે કંઈક બીજું કરું. પાડું દીધું તો આટલું આટલું માર્ગદર્શન આપ્યું છે મોક્ષુઓને, છતાં એ બધું વાંચ્યા અને વિચાર્યા પછી મૂલ્યાંકન નહીં થવાથી બીજો રસ્તો ગોતે છે. કોઈ યોગના પ્રયોગમાં, કોઈ ધ્યાનના પ્રયોગમાં, કોઈ વિપશ્યનાની શિબિરમાં બીજે ને બીજે આવેલા જાય છે. અહીંથી નિમુ કદાચ ત્યાંથી મળી જાય.
ખોજ તો ચાલુ છે
પણ જયારે કોઈ સત્પુરુષ ની વાત છે તો એને વ્યવસ્થિત તો કરવી જોઈએ. અને મૂળિયું ક્યાં, એક પછી એક એનું પગથિયું ઉપર ચડવાનું કેવી રીતે, મૂળિયું મેં પકડ્યું છે કે નહીં. મૂળિયું પકડું તો એક પછી એક પગથિયું ઉપર ચડવાનું હાથમાં આવે. હું પહેલું પગથિયું હાથમાં આવતું નથી, પછી બીજે જ રસ્તે ચડી જવાની વાત થઈ જશે. જે પોતાની કલ્પનાથી 466માં ભાગ છે, જે પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી કલ્યાણ થાય, કે યોગથી, કે કોઈ 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 જુદા જુદા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ ક્રિયા થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા સીધી વાત છે. એમાં કોઈ આડાવડા વિચારમાં ન જાઉં કે આમ અહીંથી નથી મળ્યું માટે હવે કંઈક બીજું કરીએ તો મળી જાય, એ છોડી દેવું. આમાં છે માર્ગ, આમાં અખંડ છે ને અખંડ માર્ગ છે, આમાંથી શોધવાનો છે, નથી જોડ્યો તો આમાંથી શોધવાનો. આ સીધી વાત છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કહેલું છે એમના વચનોમાં, અખંડ મોક્ષ માર્ગ રહેલો છે. આ મારો પહેલો પ્રશ્ન હતો ગુરુદેવ, એમના વચનોમાં અખંડ મોક્ષ માર્ગ રહ્યો છે કે નહીં, અખંડ મોક્ષ માર્ગ રહેલો છે. પછી એને આગમ કહેવું કે પરમાગમ કહેવું, એ કયો પરમાગમ કહેવાય, એને આગમ ન કહેવાય, પણ જેમાં અખંડ મોક્ષ માર્ગ રહ્યો હોય તો પરમાગમ કહેવાય.
અભિપ્રાય તો હંમેશા જ્ઞાનીઓના જ જોવા જોઈએ, અભિપ્રાય તો હંમેશા જ્ઞાનીઓના જ જોવા જોઈએ કે જ્ઞાનીઓ શું કહે છે. આમાં
જ્ઞાનીઓના અભિપ્રાય ઇનવેલિડ છે,
છે કિંમત જ
નથી. લોકિકમાં પણ 18 વર્ષની નીચે ઇનમેચ્યોર ગણીને એનો મત નથી લેવાતો. 18 વર્ષે એની મેચ્યોરિટી ગણીને એનો મત લેવાય છે કે ભાઈ આ ચૂંટણીમાં આ માણસ મત આપી શકે, એની 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો. અજ્ઞાની આ વિષયમાં અભિપ્રાય આપવા માટે મેચ્યોર જ નથી, ઇનમેચ્યોર છે. પછી એનો અભિપ્રાય શું કામમાં આવે?
ભાવનાથી વાંચે તો કેટલું બધું એમાં, ભાવનાથી વાંચે તો કેટલું બધું એમાંથી મળે છે. ભલે જ્ઞાન સુધી ન પહોંચે પણ એના પરિણામો કેટલા સુધરી જાય છે.
બહુ ખરું, સત્સંગ તો અમૃત જ કહ્યું છે, મોક્ષને બચવા માટે તો અમૃત જ કહ્યું છે. અને એ જ પડખેથી અકલ્યાણ થતું બચાવે, અનેક રીતે અકલ્યાણ કરી રહ્યો, એક રીતે નથી કરી રહ્યો પણ અનેક રીતે અકલ્યાણ કરી રહ્યો છે. અસંખ્ય પ્રકારના મિથ્યાત કયા છે, અનંત પ્રકારના દોષ કયા છે, બધું અકલ્યાણનું કારણ છે. એ બધેથી બચાવે. એ જરા ભાવનાના વિષયનું ઊંડાણ છે. પછી આત્મામાં આત્મજ્ઞાની છે એ તો આત્મામાં જે ગુણ વૈભવ છે એ ગુણ વૈભવમાં દિવ્ય ગુણોનો અનુભવ કરે છે. એવું નિજ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય તે કહેવામાં આવે છે, એમ કરીને વાત એમને શરૂ કરવી છે. કે પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો કર્મ અહમ મમ રૂપ મિથ્યાત્મનો નાશ કરે. શું? નંબર એક, પહેલામાં પહેલું શું કરે કે જે સ્થાનમાં ઉભો છે એમાં શું કરી રહ્યો છે કે જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતા રૂપ પોતાપણું અનુભવ કરે છે એ મિથ્યાત્વ છે. શરીર આદિથી લઈને બધા સંયોગો લઈ લેવા. પરમા અહમ મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે, પછી પરરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે. એટલે આ પેલો દર્શન મો લીધો, પછી ચારિત્ર મો લીધો, કે પછી જે રાગરૂપ ભાવ છે એનો પણ અભાવ કરે, વિધ્વંસ કરે, એટલે નાશ કરે, અભાવ કરે. શું? અને જ્યારે પર રાગ મટે ત્યારે વિતરાગ થાય, જેટલો રાગ મટે તેટલી વિતરાગતા થાય, પૂરો મટે તો પૂરી વિતરાગતા થાય. ગુંડારી જરા જોઈ લઈએ. પ્રથમ અનાદિ પરમે અહમ મમરૂપ મિથ્યાત્વ કા નાશ કરે, પીછે પરરાગરૂપ ભાવ વિધ્વંસ કરે. જબ પરરાગ મીટે તો વિતરાગ હોય, જબ પરપ્રવેશ કા અભાવ ભાવ ભયા તબ સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન હોય. બસ આટલી વાત આપણે લેવી છે અત્યારે સ્વાધ્યાયમાં. કે પ્રથમ અનાદિથી પરમા અહમ મમ રૂપ ભાવ છે તેનો નાશ કરે, પછી પરરાગરૂપ ભાવ વિધ્વંસ કરે. જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય. હવે એમાં એક ખાસ વાત જે લીધી છે એ અત્યારે લીધી છે, આમાં લીધી છે કે જ્યારે પરપ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. હવે આપણે જે વિચારવું છે એ રીતે વિચારવું છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે પણ પકડાતું નથી, વેદાતું નથી. શું કારણ છે એનો અહીંયા નિર્દેશ કર્યો દીપચંદજીએ કે પરપ્રવેશ ભાવનું કારણ છે. એટલે શું કહે છે, એના અનુભવમાં શું વિપરીતતા છે? આ અનુભવની ભૂલ છે એક, કે કા તો આત્મામાં પર ચીજ અનુભવાય છે કાં તો પર ચીજ નો અનુભવ કરવા માટે આત્મા ત્યાં જાય છે. એને પર પ્રવેશ ભાવ કહે છે. પર નો પ્રવેશ થઈ ગયો એટલે મને પર નો અનુભવ થાય છે. ગળ્યું ખાટું ખારું મારામાં અનુભવાય છે. ખરેખર જણાય છે અનુભવાતું. ઠંડી ગરમી મને અનુભવાય છે, ખરેખર જણાય છે અનુભવાતું. પણ એ પર પ્રવેશ ભાવ છે. એ પર પ્રવેશ ભાવનો અનુભવ શું નુકસાન કરે છે કે આત્માના જ્ઞાન વેદનને આવિર્ભૂત થવા દેતું નથી, સ્વસંવેદનને રોકી લે છે. એટલે આ સીધું પ્રતિબંધ મળી ગયો કે જે સ્વસંવેદન છે એ નહીં ઉત્પન્ન થવાનું કારણ શું? કે પરપ્રવેશ ભાવ વર્તી રહ્યો છે એ જ એનું કારણ છે. હવે જ્યાં પરપ્રવેશ ભાવ વર્તી રહ્યો છે ત્યાં જાગૃતિ કે અવલોકન ન કરે કે અહીંયા ભૂલ થાય છે અને આ ભૂલ છૂટવી જોઈએ, તો સ્વસંવેદનની આશા રાખે ક્યાંથી ઉત્પન્ન થવાનો હતો આત્માનો અનુભવ? વાંચવા વિચારવાથી અનુભવ થોડો થાય. સમજવાથી સમજણ ની ભૂલ નીકળે, પણ અનુભવ ની ભૂલ તો અનુભવવાથી જ નીકળે. દરેકની સામે સામે એની એન્ટ્રી તો નીકળે ને, એન્ટ્રી તો સામે સામે જ નીકળે. 50 લીધા હોય ને 50 ગયો તો ખાતું સરભર થાય, 50 લીધા નો એક ગયો તો ખાતું સરભર કેવી રીતે થાય? 50 ઉભા જ રહીએ તો એમ વિચાર કર્યો, સમજણ કરી, પણ હું તો અનુભવ ની થઈ રહી છે. પર પ્રવેશ પામવા આ જગ્યાએ અમે અનુભવ ની ભૂલ નો નિર્દેશ કર્યો છે કે પર પ્રવેશ ભાવ રૂપ એક અનુભવ ની ભૂલ થઈ રહી છે. સમજણ ની ભૂલ ઉપરાંત ની આ ભૂલ છે. આપણે ત્યાં સ્વાધ્યાયમાં સમજણ નો અનેક પ્રકાર થી એ વિષય ચાલી ગયો, પણ અનુભવ ની ભૂલ ઉપર ધ્યાન જ નથી ગયો. તો સમજણ ની ભૂલ માં તો ધારણા કરીને કે આમ ભૂલ થાય છે, આમ નો થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ જો એની અંદર વાદ વિવાદ થઈને ગડબડ ઘણી ચાલે છે, હજી તો સમજણ ની ભૂલ ની ગડબડ છે. જેટલો તત્વજ્ઞાનમાં વાદ વિવાદ નો વિષય થાય છે એ તો હજી સમજણ ની ના તબક્કે ગડબડ છે, ભૂલ છે. સમજણમાં હજી આવતું નથી માટે વાદ વિવાદ થાય છે. અનુભવ ની ભૂલ નો તો એથી સૂક્ષ્મ વિષય છે, એના એ ત્યાં સુધી પહોંચીને એના ઉપર લક્ષ જાય ને એ સુધારો કરવો, એ તો વાત જ ક્યાંય ને ક્યાંય રહી જાય. જે ગુરુદેવના સિદ્ધાંતો છે કે આગમના સિદ્ધાંતો છે એમાં સમજાય ને અથવા અન્યથા સમજાય ને પછી ગડબડ ચાલે, એ તો સમજી સમજણની ભૂલમાં બધું ચાલે છે. આગળ ચાલવાનો ક્યાં રસ્તો? હજી તો ઓલા પણ માથા કુટાલે છે બધી, હજી તો એ જે સમજણ નો વિષય છે એમાં એક એમ કે આમ ન હોય ને આમ હોય તો બીજા કે નહીં આમ હોય ને આમ હોય. એટલે સમજવામાં જે વિપર્યાસ પોતે ઉભો કરેલો છે એ મતિ વિપર્યાસી જ ચાલ્યો આવે છે. એટલે જે સ્પષ્ટ સમજાવવું જોઈએ સમજાતું નથી, અન્યથા સમજાય છે, અન્યથા નિર્ણય કરે છે અને સાદી સમજણ વાળાનો નિષેધ કરે છે અને વિરોધ કરે છે. એ તો સમજણની ભૂલ છે, અનુભવની ભૂલ કાઢવાની વાત તો હજી બહુ દૂર છે. આ તો હજી હાલત છે.
આ સ્ટેજ જો કાઢવું હોય, આ સ્ટેજ ને જો કાઢી નાખવું હોય તો સંતોષનું વચન શ્રદ્ધા મૂકીને
એને સત્પુરુષના વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખીને એમણે જે કહ્યું છે તે સત્ય છે, મને સમજાતું નથી, મારો મતિ વિપર્યાસ છે, કોઈ પણ રીતે ટાળવો જ જોઈએ, ન ટાળવું તો મોટું નુકસાન થાય, એ મતિ વિપર્યાસ ન ટળે તો મને મોટું નુકસાન થાય, એટલી ગંભીરતા રાખવી જોઈએ, તો પછી તરતા વાર ન લાગે મતિ વિપર્યાસ. એટલે આ તો વિદ્વત વર્ગની આ પરિસ્થિતિ છે, સામાન્ય માણસો શું કેવું, પણ જે કઈક વધારે ઊંડા ઉતરીને સમજ્યા છે એવું દેખાય ત્યાં હજી આ પરિસ્થિતિ છે.
આજ્ઞાંગિક પણ ખૂબ સરળ માર્ગ છે
ના, એમાં શું છે મતિ વિપર્યાસ જલ્દી નીકળી જાય. આજ્ઞાંગિક પણ સત્સંગને ઉપાસવામાં આવે તો એને આત્મકલ્યાણની વાત સીધી સીધી સરળપણે જ્ઞાનમાં સમજમાં આવે. એટલે પરમાર્થ સમજાય એને, જ્ઞાની પુરુષના વચનોમાં રહેલો જે પરમાર્થ એને સીધો બેસે. અને નહીતર એ પરમાર્થ ને છોડીને અપ્રયોજનભૂત વાતની પિષ્ટ પિંજણ માં વાદ વિવાદ ચાલ્યા જાય, વાદ વિવાદો થયા કરે, ટાઈમ પૂરો થઈ જાય, વખત માં જતા વાર લાગતી નથી, પાણીનું પૂર છે. ટાઈમ વેઇટ્સ ફોર નન, કોઈની રાહ જોતો નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન, ટાઈડ કો પૂર, પૂર રૂકું રોકાય નહીં. સમયને ઉભો રાખવો હોય તો ઉભો રોકાય, કટ 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 કપાતો જ જાય છે. એ પર પ્રવેશ ભાવ છે, એ અવલોકન વગર ન સમજાય એવો છે. પર પ્રવેશ ભાવ છે એ પરનો સ્વપણે થઈ રહેલો અનુભવ છે. તો અનુભવ તો અવલોકન વગર કેવી રીતે સમજાય? આપણો પ્રશ્ન આવે છે કે અવલોકનમાં તો પર્યાયનું અવલોકન આવે, પણ પર્યાયમાં જે પરપ્રવેશ ભાવનો જે ભૂલ છે એ અનુભવનો વિષય અવલોકન વગર ન સમજાય તો એને છોડવું કેવી રીતે, એ ક્યાંથી સમજાશે? એ તો નાસ્તિનો સ્થૂળ વિષય છે. વિચાર એમ કરે કે મારે તો આત્માનો આત્માને અવલંબન લેવો છે, આત્માને ઓળખવો છે, આત્માને જાણવો છે, ત્રિકાળીને જાણવો છે, પણ હજી પર્યાયની ભૂલને સમજતો નથી. ત્રિકાળીને ક્યાંથી જાણવાનો હતો? શું 10 નંબરના ચશ્મા છે અને 1 નંબર ચશ્મા વગર મારે વાંચવું છે એમ કે ક્યાંથી જાય? નંબર તો ઘટાડે, આંખ તો ચોખ્ખી કરે. આ વાક્ય બહુ સારું નાખ્યું છે એમણે. જ્યારે પરપ્રવેશ ભાવનો અભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. આમ લઈએ કે જ્યાં સુધી પરપ્રવેશ ભાવનો અભાવ ન થાય ત્યાં સુધી સ્વસંવેદન ન થાય. સ્વસંવેદનને અવરોધ કરનાર કોણ, પ્રતિબંધક કોણ, રોકનારો કોણ? પરપ્રવેશ ભાવ. બુદ્ધા ઉદયમાં એ ભૂલ ચાલુ છે. ખાવું પીવું માંડીને બધા ઉદયમાં એ ભૂલ ચાલુ છે.
ત્યાં પેલા નિરસ્તા આવે, ત્યાં પેલા નિરસતા શરૂ થાય.
રસમાં તો ઘસી જાય એટલું તો અવલોકન ન આવે. નિરસતા આવે તો અવલોકન કરી શકે છે. શું આ અહીંયા એકત્વની ગાંઠ થઈ જાય છે પરપ્રવેશમાં? આ ચીજ શું છે, કેમ છે, મારા પકડમાં કેમ આવતી નથી, ધ્યાનમાં કેમ આવતી નથી? નાની કહેશે એકત્વ થાય છે, મને તો ખબર પડતી નથી. હળવો થઈને અવલોકન કરે ત્યારે ને અથવા પોતાના દ્રવગુણ પર્યાયનો વિચાર કરી નિજ પદને જાણે. પોતાના દ્રવગુણ પર્યાયનો એટલે શું છે કે જેમાં પરપ્રવેશ થાય છે, પરનો પ્રવેશ પોતામાં ગણે છે, તો એને પરદ્રવ પરગુણને પરપર્યાયને પોતામાં લીધી. તો કે ભિન્ન તારો, તારો જે નિજ દ્રવગુણ પર્યાય છે એનાથી નિજપદને જાણ. પરપદમાં પરપદમાં સ્વપણું કે સ્વમાં પરપદપણું કેમ આવી ગયું? કે ત્યાં દ્રવગુણ પર્યાયને પણ વિચાર્યા નથી ત્યાં. અથવા આ બહુ સહેલું કરી નાખવાથી, અથવા ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુને જાણે. આ બહુ સહેલું કરી નાખ્યું. જે દ્રવગુણ પર્યાયની વાત અઘરી લાગે, શું પણ ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુને જાણે. અથવા ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુ કો જાણે, ચમકમાં હીરો પકડે, આજે ઉપયોગ સનાતન સ્ફુરિત એવો આત્મા છે, ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુને જ્ઞાન અરૂપી એવા આત્મ પદાર્થને ગ્રહણ કરવા માટે, પકડવા માટે ઉપયોગ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. એ ઉપયોગને પકડ્યા વિના સીધો એમ કે ઉપયોગ તો પર્યાયમાં છે ને, મારે ત્રિકાળીનું અવલંબન લેવું છે, કલ્પના થતા વાર નહીં લાગે છે. કેમ કે ઉપયોગ વગર તો એનું ગ્રહણ નથી, એની ચેનલ જ છે, ઉપયોગથી જ એનું ગ્રહણ થાય છે, બીજી રીતે ગ્રહણ થતું નથી.
એવું તો લાગે કે કોઈ પણ જ્ઞેય જ્ઞાનને ઉપજાવતા નથી.
હા, કોઈ પણ જ્ઞેય જ્ઞાનને ઉપજાવતા નથી, જ્ઞાન સ્વયં જ ઉપજે છે.
અને જ્ઞેય છે, જ્ઞાન વિહીન છે,
બરાબર, જ્ઞાન વિહીન છે અને જ્ઞાન જ્ઞેય વિહીન છે. જ્ઞેય પણ જ્ઞાન વિહીન છે અને જ્ઞાન પણ જ્ઞેય વિહીન છે. જો જ્ઞેય જ્ઞાન વિહીન હોય તો જ્ઞાન માર્ગ નહીં ક્યાંથી આવ્યા, કે નથી આવ્યા. નિયાકારે જ્ઞાન તે જ્ઞાનની જ પર્યાય છે, જ્ઞેયની તો નથી.
વ્યાપ્તિ તપાસે છે,
વ્યાપ્તિથી તપાસે, બરાબર. એના દ્રવ્ય, એનો ગુણ, એનો પર્યાય એનામાં વ્યાપે છે, મારામાં વ્યાપતો નથી, મારામાં એનો પ્રવેશ નથી. વ્યાપ વ્યાપક ભાવનો પરસ્પર ભાવ છે. તો હવે એ જદા જ અઘરું લાગે તો એમ કે છે કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જા, ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જા, બસ. બહુ એકદમ શોર્ટકટ લઈ લીધો અહીંથી. એક નિત્યજીની વિશિષ્ટતા નિરૂપણમાં આ છે કે આગમ પદ્ધતિથી વાત કરતા કરતા સીધા અધ્યાત્મ પદ્ધતિમાં, અનુભવ પદ્ધતિમાં, અધ્યાત્મમાં પણ અનુભવ પદ્ધતિમાં આવી જાય છે. કથન વિશે બહુ પ્રેક્ટિકલ છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ છે, જ્ઞાન સ્વરૂપ વસ્તુ જ છે એમ કે છે. ઉપયોગ એના વિનાનો નથી, કોઈ અધર્મથી થતો ઉપયોગ, વસ્તુ વગર ઉપયોગ થાય છે, વસ્તુ છે ત્યાં તો ઉપયોગ સ્વાભાવિક છે. સદા ઉપયોગ ધારી, ઉપયોગ સ્વાભાવિક વસ્તુ પોતે જ છે. શું બીજા પાના ઉપર છે, જુઓ સાતમા પાના ઉપર, સાતમા પાના ઉપર પેરેગ્રાફ જે પૂરો થાય છે એમાં નીચેથી ચોથી પાંચમી લીટી છે. સદા ઉપયોગ ધારી, આનંદરૂપ પોતે સ્વયમેવ જ યત્ન વિના વિના છે, તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે. શું ઉપયોગ ધારી, આનંદરૂપ સ્વયમેવ પોતે જ છે, પોતાનું કામ તો પોતાને નિહાળવા પૂરતું જ છે. બહુ સરસ વાત તો એ કરે છે કે એ ઉપયોગ છે ને એમાં આનંદ અનંત પ્રયો છે. એ ઉપયોગમાં એકલું જ્ઞાન નથી પણ અનંત આનંદ પણ ભર્યો છે. હવે તારે શું જોઈએ છે કે ને, આનંદ ક્યાં ભર્યો છે? નિરાકુલ છે ને. એક લાઇટરમાંથી તિખારો જરે છે, એ કાળ કેટલો સૂક્ષ્મ છે, હે? પ્રાગ દઈને ગેસને પકડે છે કે નહીં? એક વખત દાબો, સેકન્ડના ઓછા ભાગમાં એક ઝીણો તિખારો, ધ્યાન ન હોય તો દેખાય નહીં, ધ્યાન રાખો તો દેખાય કે આમાં તિખારો થાય છે. એટલો ઝીણો કોણ અને સૂક્ષ્મ કાળ માટે ઉત્પન્ન થાય છે, ભડકો કરે છે કે નહીં ગેસમાં? શક્તિ કેટલી છે એમ. આત્મામાં જે ઉપયોગ છે એ આકુલતા રહિત છે, એમાં આનંદ આનંદ ભર્યો છે એમ કે છે. એ જગ્યાએ ભલે તિખારો દેખાય, નિરાકુલતાનો એક ઉપયોગનો પર્યાય દેખાય, પણ અનંત આનંદ ત્યાં ભર્યો છે. એ બહુ મોટી વાત કરે છે મારામાં. ઉપયોગ છે. સદા ઉપયોગ ધારે આનંદ રૂપ, આપણે જે અત્યારે ચાલે છે ને ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, પછી એક પેરેગ્રાફ છોડી ગયો છઠ્ઠા પાને, અને છેલ્લા પેરેગ્રાફને પહેલી લીટી શું લખ્યું છે, મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. આપણે ત્યાં એક પ્રશ્ન પૂછાય છે કે ત્રિકાળી નથી દેખાતો, પર્યાય દેખાય છે અમને, તો કે તારું અનંત સુખ તારા ઉપયોગમાં છે. હાલ શું તારે ત્રિકાળી સુધી જવાની જરૂર નથી. અનુભવ પ્રકાશમાં બહુ સુગમ કર્યું છે, લખાણમાં વિષયને બહુ સુગમ કરી નાખ્યું છે. જો એમ વિશ્વાસ આવે, ખબર પડતા વિશ્વાસ આવે કે મારા ઉપયોગમાં મારો અનંત સુખ છે, તો ઉછળી જાય. હે, મારા ઉપયોગમાં મારો અનંત સુખ છે, ત્યારે જ કે છે. હવે નવી ગાર કરવા જેટલી શક્તિ ન હોય, એમ માટી લાવીને આ બધું કરવું, જૂની ગારના પોપડા ઉખડી ગયા હોય એટલી દરિદ્રતા હોય, એને એમ કે થોડો પોપડો ઉખાડો ને નિદાન ભર્યું છે અંદર તમારા પૂર્વજોનો દાટેલો, સીધી નીચે ફોનાની લગડીઓના ચર ચરુ ભર્યા છે. પહેલો ચરો ફોનાની લગડીનો છે ને બીજો ચરો હીરાનો ભરેલો છે. શું એક પોપડો ઉખાડે અને થોડુંક દેખાય તો થોડું દેખાણું છે, આખો દેખાણો. ચાર છ ઇંચ નો કાંઠો દેખાય અને દસ વીસ લગડી દેખાય એને, અને હાંગળ્યું છે એને એમ કે આખો ચોરો ભરેલો છે, માટે છગ સુધી ભરેલો છે, માટે ઉપર દેખાય છે. કેમ કે માટી નથી, આ અવાજ આવ્યો, બીજો અવાજ આવ્યો, આ આખો ચરો દેખાણો છે. આ ભાવ ભાષણ માં એવી રીતે આત્મા આવ્યો છે. અનુભવમાં તો સાક્ષાત છે, પણ ભાવ ભાષણ પરોક્ષ છે, પણ પ્રત્યક્ષ અંશે આવ્યો છે. એ પ્રત્યક્ષ અંશી ખખડાટ છે એમાં, એવું છે.
ઉપયોગ એક સાથે બે દિશામાં કામ કરે, પરમાય કામ કરે અને સ્વમય કામ કરે.
ઉપયોગ ન કરે પણ ઉપયોગની શક્તિ કરે. શું યુગમાં સ્વતર પ્રકાશક પણ શક્તિ છે, ઉપયોગ એક જગ્યાએ લાગે પણ એની શક્તિ બે જગ્યાએ કામ કરે. યુગલજી સાથે ચર્ચા થઈ સ્વપ્ર પ્રકાશક ને, બહુ વિદ્વાનો ની અંદર બહુ સારા વિદ્વાન એમનો નંબર આવી શકે છે. એમ આગળ વધી જાય છે. ઉપયોગ એક સાથે એકને જાણે, જ્ઞાનીનો ઉપયોગ બહાર જોઈએ, આત્માને જાણે ક્યાંથી. ભાઈ એ ઉપયોગ છે ત્યાં સ્વપર પ્રકાશક પણ છે, એ ઉપયોગમાં ભાન છે કે પર તે હું નહીં, પર બાજુ ગયેલામાં પર તે હું નહીં, એવી ઉપયોગમાં જ ભાન છે. લબ્ધ તો આત્મા હારે વળગેલું છે, એમને તો લબ્ધથી સમજાવવા પડે છે, લબ્ધ નથી સમજાતો, શું પકડાતો નથી એટલે, પણ ઉપયોગમાં ભાન છે કે જે પર ઉપર બાજુ વખતે હું ને એવું ભાન ત્યાં છે, ત્યાં જુદો રહે છે. તો પરનું જ્ઞાન થયું ને સ્વનું ભાન એ ઉપયોગમાં છે. એને વિષય ભલે પર ને કરે છે, પણ પર તે હું નહીં એમ વિષય કરે છે, સ્વના ભાનમાં વિષય કરે છે. સ્વપર પ્રકાશક પણ એક સાથે છે. દીવો દીવાને પણ પ્રકાશે છે, અને દીવાના પ્રકાશમાં બીજા પદાર્થો જે નહોતા જણાતા અંધારામાં એને પણ પ્રકાશે છે. એક સાથે કામ થાય કે ન થાય. ત્યારે આ કહે છે કે પણ ઓલાને પ્રકાશે ને એમાં એ પોતાને પ્રકાશતો નથી. ખોટી વાત છે. પોતાને પ્રકાશ્યા વિના એને પ્રકાશી શકે જ નહીં. પોતાને પ્રકાશ્યા વિના બીજાને પ્રકાશવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. દીવાનું સ્વરૂપ સમજો, એમાં જ્ઞાનની જ્યોતિ છે. જ્ઞાનની જ્યોતિ પોતાને પ્રકાશ્યા વિના એકાંતે પરને પ્રકાશે છે કે જ્ઞાનની જ્યોતિને સમજ્યા નથી, કઈ કલ્પના કરી છે. પેલું શીખી લીધું છે, કુપરી એક કાળે એક વિષયને જાણે, પણ એ અવલંબે એમ કેવું છે. અવલંબીને જાણે તો એકને અવલંબે, બે નું અવલંબન ન થાય, સ્વને પરનું અવલંબન ન થાય. તો ત્યાં જે કહેવું છે, અવલંબીને જાણવાનું, અવલંબન પૂર્વક જાણવાની વાતને લેવી છે. તો એ વાત સમજાણી નથી એટલે સ્વતંત્ર પ્રકાશકનો નિષેધ થઈ જાય છે. આવી વાત છે. અજ્ઞાની ને તે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વેદનમાં પણ છે, પણ લક્ષ નથી માટે એને ખબર પડતી નથી એમ છે. એટલો તો અવકાશ ત્યાં છે. પણ ઓલું જે સ્થૂળ શીખી લીધું છે કે ઉપયોગ એક કાળે એકને જ વિષય કરે, બેન માટે બેને વિષય ન કરે, માટે જ્ઞાની પરને જાણતી વખતે સ્વને નથી જાણતા એમ કે છે. ઘણું સ્થૂળ છે, વિષય સૂક્ષ્મ છે. અવલંબનનો ફેક્ટર જોયો ન પડ્યો, એ ભૂલ થઈ ગઈ. પાડોશી ને વિવેક કરે છે કે નહીં, પાડોશી હોય અને બાણે ઉભારીને એમ પૂછે, ભાઈ આવું તમારા ઘરમાં? શું કે ભાઈ તમારું જ ઘર છે, તમારે પૂછવાનું હોય? તમારું તો વગર પૂછ્યા એલા જ આવવાનું હોય ને. આ તો તમારું જ ઘર છે એમ સમજો ને. ભાનમાં શું છે? એટલો પ્રેમથી કે બુક્સ નહીં હોય પાડોશી સાથે, અને આમ નિશંકતા એટલી હોય તો ભાઈ આવે એમાં કોઈ જાતનો વાંધો નહીં. આપણા ઘરમાં ગમે ત્યારે આવે, કોઈ જાતનો વાંધો નહીં. એટલી નિશંકતા હોય, એકદમ સજ્જન માણસ હોય, સ્નેહ હોય એના પ્રત્યે. તો એ રજા માગે તો અમને ખરાબ લાગે. તમારે રજા માગવાની હોય અમારી તો તમારું જ ઘર છે, ગમે ત્યારે આવો. ભાનમાં શું છે? ઘર મારું છે. એટલા પ્રેમથી એમ કે તમારું ઘર છે ત્યારે એના ભાનમાં એમ છે કે ઘર મારું છે. આ લૌકિક રીતે સમજી શકાય એવી વાત છે, દ્રષ્ટાંત.
પર પ્રવેશ ભાવ એટલે પરમાં સુખ ની કલ્પના મિલીને
પરનું અસ્તિત્વ લખણ લઈ લીધું. પરના અસ્તિત્વનો પોતાના અનુભવ કર્યો. પોતામાં તો પોતાનું એટલાનું જ અસ્તિત્વ છે. એ પર પ્રવેશ ભાવ છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે એટલે એકાકાર જ્ઞાનમય વસ્તુ છે એમ ઉપયોગ દ્વારા ગ્રહણ કરી લઈએ. શું ચમક ઉપરથી હીરાને ગ્રહણ કરી લઈએ એવી રીતે. હીરો જડી ગયો, ચમક જડી છે, હીરો નથી દેખાતો એમ કે કોઈ કલ્પના વિચાર કરતો લાગે. ચમક દેખાય છે ને હીરો નથી જડ્યો એમ કે ત્યાં અનંત સુખ ભર્યું છે. જે સુખ માટે આ જીવ આખી દુનિયામાં વાથડે છે એ સુખ અહીંયા આનંદ એક એક ગા ઉપયોગમાં ભર્યું છે એમ કે છે. અનંત સુખ ઉપયોગમાં ભર્યું છે. ખરેખર આ સાચો સુખ, પોતાનું સુખ અને અનંત સુખ ઉપયોગમાં છે. જેટલો પરમાં આથડ્યો એટલો વ્યર્થ.
સનાતન સુખ
પોતાના સુખ નો જ અભાવ છે. વ્યર્થ પરિશ્રમ છે, બીજું કઈ નથી. એમ ભીત માંથી બહાર નીકળવા જાય બાણાને બદલે તો માથું ભટકાઈને ઢીમણું થાય. એમ પરમા સુખ માટે ઉપયોગ જાય એટલે આકુલતાનું ઢીમણું થાય, બીજું કઈ ન થાય. ઢીમણું થાય તો ગરજ થાય. તમારે ઢીમણું કે શું કે આવલો ઓડું લાગી જાય થઈ
જાય.
છોકરાને ક્યાંક પટકાઈ ગયો, લાગી ગયો હોય પછી ને તેલ તેલ ઘસી નાખે એકદમ, કેમ કે લોહી એકઠું થઈ જાય ને ત્યાં જે જગ્યાએ માર પડે ત્યાં લોહી ઘસીને આવી જાય બધું થઈ જાય મોટું. અમારે ઢીમણું કે
છે છતાં ફરી વખત બેને ભટકે મૂળથી
જોતો નથી માર ખાવ છો એમ છે. માર ખાવા છતાં વિરામ પામતો
નથી. એ દિશાનો પ્રયત્ન ચાલુ રાખે
છે.
એ દિશાનો પ્રયત્ન ચાલુ
એને નિશ્ચય કર્યો છે ને સુખાયા છે. નિશ્ચય બદલાય નહીં ત્યાં સુધી પ્રયત્ન બદલાય નહીં. નિર્ણય બદલાઈ જાય એટલે તો અભિપ્રાય ઘડવાની વાત કરીએ છીએ. સ્વાધ્યાયથી અભિપ્રાય તો ઘડો, નિર્ણય તો બદલો. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે વસ્તુ કેવી છે? અનંત મહિમાનો ભંડાર, અનંત મહિમાવન, અનંત મહિમાનો ભંડાર, સાર વિકાર અપાર શક્તિથી મંડિત મારું સ્વરૂપ છે, જે જ્ઞાનમય વસ્તુ છે એ અપાર શક્તિથી મંડિત મારું સ્વરૂપ છે એવો ભાવ પ્રતીતિ વડે કરે, વિશ્વાસ આવે એવી રીતે ભાવ કરે, પ્રતીતિ ઉપજે એવી રીતે એવો ભાવ કરે. અને પ્રતીતિ આવે તો પછી એકાગ્રતા આવે. એટલે એમ કીધું કે ધ્યાન કરે તો નિશ્ચળતા થાય, એમ જ્ઞાન જાણે. પહેલા તો આમ જ્ઞાન જાણે, પછી એની પ્રક્રિયા થાય. પહેલા સમજી લઈએ ને પહેલા જાણી લઈએ કે વસ્તુ કેવી રીતે ગ્રહણ થાય છે.
અવિકારમાં શું થાય? અવિકાર,
હા, અવિકાર એટલે વિકારનો અભાવ, જે મૂળમાંથી જ નથી. અવસ્થામાં જે વિકાર છે એનો નાશ થાય તો અવિકારી અવસ્થા થઈ, નિર્વિકારી અવસ્થા થઈ. પણ હતો એનો અભાવ થયો. ઉનામાં તો મૂળથી જ નથી વસ્તુ, તો ત્યાં તો ઉપજોને નાશ થવો નથી વાત, એ અવસ્થામાં વિભાગમાં છે. વસ્તુ જે જ્ઞાન જ્ઞાનમય વસ્તુ જાણે એમાં તો મૂળમાં જ નથી. શુદ્ધ કહો કે અવિકારી કહો, શુદ્ધમાં ઘણા એમ સમજે અશુદ્ધિ મટી માટે શુદ્ધ, એમ નહીં. ત્યાં અશુદ્ધિ થઈ જ નથી એને શુદ્ધ કહે છે. અવિકાર એટલે વિકાર છે જ નહીં, કે મૂળમાંથી જ નથી, ક્યારેય પણ નથી, એને અહીંયા અવિકારી કહે છે. એમ કહેવું છે
બારમાં આટલા બધા વિકારી ભાવ હોવા છતાં પણ વસ્તુ
વસ્તુ મૂળ શુદ્ધ ચૈત ધાતુ બદલાતી નથી. આ ચૈતન્ય ધાતુ છે, ધાતુ ના બદલાય. સોનામાં ચાંદી કે રૂપું ભેળવે પણ સોનાની ધાતુ ના બદલાય. જેવી એને તપાવે એટલે તાંબુ છે ચાંદી છે એ બળી જાય, એની રાખત થઈ જાય, એટલું સોનું રહી જાય. તો કેમ કે ધાતુ નહોતી બદલાણી, એમાં સોનું ચાંદી મેળવ્યું ત્યારે સોનું મોળું પડ્યું એમ કહેવાય. આ સોનું અશુદ્ધ છે, મોળું સોનું છે, નબળું સોનું છે. પણ જે સોની સોનાની ધાતુ બદલાણી નથી,
એકરૂપ નથી,
એ મૂળ ધાતુ એમને જ રહી છે. સોનાના પાર્ટિકલ સોનાના જ રહે છે એમ કેવું છે. એ ચાંદીના પાર્ટિકલ સોનાના ન થાય, તાંબાના પાર્ટિકલ સોનાના ન થાય, એ પરમાણુ પરમાણુ સોનાના પરમાણુ સોનાના પરમાણુ જ રહે એમ છે. એમ આત્મા જે શુદ્ધ ચૈતન્ય ધાતુ છે એ શુદ્ધ ચૈતન્ય રૂપે જ રહે છે. એમાં અવસ્થાનો વિકાર એમાં પ્રવેશ પામતો નથી, એનો પ્રવેશ નથી. ત્યાં એ વસ્તુની સામર્થ્ય છે, એ સ્વભાવનું સામર્થ્ય છે કે અવસ્થાના વિકારનો ત્યાં પ્રવેશ નથી થવા દેતો, વસ્તુ થવા જ નથી દેતી. ઉપર ઉપરથી બગાડ થાય છે. માણસ નથી કહેતા કોઈ આ ચામડીનો રોગ છે, એને ઉપરથી દવા કરો તો મટી જાય, ઓઇન્ટમેન્ટ લગાડો એટલે મટી જાય, દવા ખાવાની જરૂર નહીં. પણ લોહીનો વિકાર હોય તો દવા ખાવી, એને મલમ લગાડે ગુમડા થાય છે તો પછી મટતા નથી. તો કે ભાઈ આ લોહી વિકાર છે, નહીં મટે. બે રીતે દરદ થાય છે ચામડી ઉપર, એક ચામડી સુધી જ રહ્યું હોય તો ઉપરની દવા લગાડાવથી મટે, પણ લોહી વિકાર તેથી હોય મલમ લગાડવાથી ન મટે, એની બીજી દવા કરવી પડે. પાછા એમાં ઉપર ઉપર જ થાય છે એમ કે છે. જેટલા વિકારી પરિણામ છે એ અવસ્થાની મર્યાદામાં જ સમાપ્ત થાય છે. પાછળ જે ચૈતન્ય ધાતુ છે એમને રહે છે આના બે, એમાં કઈ નથી થતો. કે કોઈને એમ જાણવા મળે, જે પોતાના સ્વરૂપથી અજાણ્યો છે એને એમ જાણવા મળે, એમ સ્વરૂપે કરીને હું જે એવો ને એવો સુધર્યો છું, તો કે હા બહુ સારી વાત છે. એનો એને ઉલ્લાસ આવે છે, એ જાણતા ઉલ્લાસ આવે એમ, તો બહુ સારી વાત છે. મારું મૂળ સ્વરૂપ તો એમને એમ રહ્યું છે,
સુધરવાની તક છે.
મારે તો કઈ આ તો અવસ્થામાં ફેરફાર સુધારવાનો છે, બીજું કઈ નથી. જે ઉપર ઉપર જે બગાડ થયો છે એ સુધારવાનો છે. મૂળ વસ્તુ મારી એમને આત્મા આખો સ્થળ થઈ ગયો છે એમ નથી. કપડા ને કાચો રંગ નીકળી જાય, પાકો રંગ નીકળે નહીં, એમ કે છે કે કાચો રંગ છે, મેલ છે, સાબુથી નીકળી જશે. જરાક વધારે જૂનો મેલ થયો તો ડિટર્જન્ટ વાપરો. પણ આખરમાં તો કપડું છે એ કપડું રહ્યું છે. કપડાની અંદર મેલ નથી, કપડાની ઉપર મેલ છે. કપડાની ઉપર મેલ લાગ્યો છે, ધોઈ નાખો. કપડું કપડું છે, કપડાની અંદર મેલ ગયો છે. એવી રીતે આત્મા શુદ્ધ ચૈતન્ય ઠાકુર રહ્યો છે. સાર એટલે સુખરૂપ છે, સાર એટલે સુખરૂપ છે. અસાર છે તે દુઃખ છે, સાર તે છે તે સુખ છે. એ રાજમલજી અર્થ કહ્યો છે પહેલા પ્રશ્ન. સમય સાર તો સુખરૂપ હે સો સાર જાનના, દુઃખરૂપ હે સો અસાર જાનના, એમ દીધું છે. સાર એટલે સુખરૂપ છે, વસ્તુ સુખ સ્વરૂપ છે. દુઃખ તો એક અવસ્થામાં ઊભું કરેલી ઊભું કરેલું નવું આગંતુક છે, એ જઈ શકે છે. વસ્તુ સુખથી ભરેલી, અનંત સુખથી ભરેલી વસ્તુ, એને કાંઈ આંચ આવી નથી. મૂળમાં કાંઈ આંચ આવી નથી. સમય એટલે વસ્તુ લીધી છે. અને વસ્તુ કેવી છે કે સુખરૂપ છે. સમય સાર એટલે સુખરૂપ છે, એમ લીધું છે. સમય એટલે વસ્તુ. સમય એટલે આ વખત નહીં, ટાઈમ નહીં, સમય એટલે વસ્તુ. સમયનો સાર શું, એનું સુખી એનો સાર, પ્રયોજન સુખનું છે, બીજું કઈ પ્રયોજન નથી. સુખ અંદર ભર્યું છે, બહારમાં સુખ છે નહીં. લેવા જાય તો દુઃખી થાય, છે નહીં ત્યાં લેવા જાય તો દુઃખી થાય, પરિશ્રમનું દુઃખ થાય, બીજું કાંઈ થાય. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે કેવી વસ્તુ છે કે અનંત મહિમાનો ભંડાર છે. બારમાં લોકોને રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિનો મહિમા આવે છે, પણ એ તો એની પાસે ધૂળ બરાબર છે. એટલું એટલી મહિમાવંત વસ્તુ છે, એટલા દિવ્ય ગુણોનો ભંડાર છે, દિવ્ય શક્તિઓનો ભંડાર છે. સુખરૂપ છે, અવિકાર છે, અપાર શક્તિથી ભરેલી છે, અપાર શક્તિથી મંડિત મારું સ્વરૂપ છે, એવો ભાવ પ્રતીતિ વડે કરે. પ્રતીતિ ઉલટી નહીં, ઉલટી પ્રતીતિમાં એવો ભાવ નહીં, પ્રતીતિ સહિત એવો ભાવ કરે. આ એક જ્ઞાન સાથે પ્રતીતિનું જોડાવું જરૂરી છે. જ્યાં સુધી જ્ઞાન સાથે પ્રતીતિ જોડાતી નથી ત્યાં સુધી તે જ્ઞાન ખરેખર જ્ઞાનપણાનું નામ પામતું જ નથી, અથવા અજ્ઞાન મટ્યું નથી ત્યાં સુધી. વિશ્વાસ આવો એ. અને જોયા વિના વિશ્વાસ આવે નહીં. જોયા વિના વિશ્વાસ આવે નહીં. કોઈ અજાણ્યો માણસ એમ કે તમારો વિવો મારે તમે માગો એટલી કિંમતમાં આપવાનો છે, તો તું પેલો પૈસા તો દેખાડ કેટલા છે તારી પાસે, પછી હું તને કિંમત બતાવું. તિજોરી ખોલીને દેખાડાવી જોઈ લો, ગણી ગયો તો કે તો ગણાય નહીં એટલા છે બસ. તો હવે તમારો હીરા ગુણ હીરાની કિંમત બોલી ગયો. જોયું તો કે સાચો ખરીદનાર છે, વિશ્વાસ આવ્યો. એમ જોયા વગર પ્રતિતિ આવે નહીં. માટે અવલોકન કરવામાં એક મુખ્ય વાત છે કે એની અંદર દેખાઈ જાય છે વસ્તુ, અવલોકન કરતા વસ્તુ દેખાય છે પ્રત્યક્ષ હોવાથી. વિચારમાં વસ્તુ પરોક્ષ રહે છે એટલે વિશ્વાસ આવતો નથી. આમ છે, ઘણું વિચારે છતાં વિશ્વાસ નથી આવતો, એનું થોડું કારણ આ છે. વસ્તુ પરોક્ષ રહી જાય છે. વસ્તુના અંશ પ્રત્યક્ષ વિના જે વિશ્વાસ કરવો છે એ સત્પુરુષના વચનથી કરવો છે. ત્યાં કહેનાર જીનેશ્વર છે, કહેનાર સત્પુરુષ છે, કહેનાર નિર્દોષ વ્યક્તિ છે, પવિત્ર શ્રી ગુરુ ને પવિત્ર દશામાંથી આ વાત નીકળે છે તો માણસ વિશ્વાસ. એ એક વિશ્વાસનો પહેલો તબક્કો છે, અને અંશ પ્રત્યક્ષ થવું એ બીજો તબક્કો છે. વિશ્વાસ આવ્યા વગર જાણવું કોરું ઠાકોર થઈ જાય છે, કોરું રહી જાય છે, એ અસર નથી.
વિશ્વાસ તો એકદમ છે, વિશ્વાસ નથી એમ કેમ કહેવાય? શ્રી ગુરુ કહે છે એમાં પૂરેપૂરો વિશ્વાસ છે.
એમાં પૂરેપૂરો વિશ્વાસ હોય તો શ્રી ગુરુએ તો એમ કીધું કે તારું અનંત સુખ તારા ઉપયોગમાં છે. તો વિશ્વાસ આવે તો એની ભાવના જાગે, એ ભાવના મટે નહીં એવી ભાવના જાગે. જો ભાવના જાગે તો દર્શનમો અને ચારિત્રમો એટલો ગળે કે ચૈતન્યનો પ્રકાશ ઉપયોગમાં દેખાય. બસ એ ચૈતન્યનો પ્રકાશ એ જ પ્રગટ પરમાત્મા છે, એ જ પ્રત્યક્ષ ચિત્ત છે, એ સ્વરૂપ દર્શન છે. સીધી વાત તો એ છે. એટલે વિશ્વાસ આવે તો ભાવના ઉત્પન્ન થઈ જાય. ભાવના ઉત્પન્ન થવાનું કારણ એ વિશ્વાસ છે, એ જ વિશ્વાસ છે કે જો ભાવના ઉત્પન્ન થાય, ઉત્પન્ન કરે. ભાવના ચાલે તો સમજવું કે વિશ્વાસ બરાબર આવ્યો છે, નહીંતર ખરેખર વિશ્વાસ નથી આવ્યો. કેમકે ભાવના ઉત્પન્ન કેમ ન થઈ તો પછી. બીજું કે સંયોગમાં સુખ છે એનો પણ વિશ્વાસ છે. બે વિશ્વાસ હારે રહીએ એવું નથી. આ વિશ્વાસ આવ્યો હોય તો ઓલો વિશ્વાસ ટળે, એમાં ફેર પડી જાય છે. તો આ નકામું છે, બધું નકામું છે, કાંઈ કામમાં નથી આવવાનું. એક ચીજ કામમાં આવવાની નથી, આત્માને કામમાં આવે એવી એક ચીજ નથી. ટાળો મેળવી લેવો જોઈએ, માનતો હોય એની ખાતરી કરી લેવી જોઈએ, ટાળો મેળવી લેવો જોઈએ. શિબિર રાખે કાલ થોડું કરી લેશું.